أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي السلام عليكم ورحمة الله وبركاته આપણી ચર્ચા સૂરત દહર ઉપર ચાલી રહી છે કે જે કુરાન મજીદ નો 76 સૂરા છે અને 29 આયતો છે 29 આયતો આ સૂરાને અલ ઇન્સાન પણ કહેવાય છે અને હલ અતાના નામથી પણ ઓળખાય છે આ ત્રણેય નામ પહેલી જ આયતમાં છે ગયા લેક્ચરમાં આપણે વર્સ 12 ઉપર પહોંચ્યા અલ્લાહ સુબહાન વ તઆલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વ જઝાહુમ બિમા સબરુ જન્નતમ વ હરીરા અને તેઓના સબર થકી અલ્લાહ સુબહાન વ તઆલા તેઓને જન્નતમાં દાખલ કરશે અને સિલ્કના કપડાં પહેરાવશે જન્નતની જે નેમતો છે તે ઘણી જ હાયર લેવલ ઉપર છે સુરતુર રાદમાં અલ્લાહ સુબહાન વ તઆલા ઉલુલ અલબાબની ક્વોલિટીઝનું ઝિકર કરે છે કે ઉલુલ અલબાબ છે તે ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલને કહે છે જેઓ ઊંડો વિચાર કરે છે તેઓ વાયદાને વફા કરે છે કોઈ દિવસ કોઈ એગ્રીમેન્ટ થઈ હોય તેને તોડતા નથી અલ્લાહનો દિલમાં ખોફ હોય છે હંમેશા અલ્લાહની ખુશી માટે તેઓ સબર કરે છે અને અલ્લાહની રાહમાં સખાવત કરે છે જો કોઈ તેઓ સાથે ખરાબ રીતે વર્તે છે તો તેઓ તેને માફ કરી નાખે છે અને તેના હકમાં દુઆએ ખેર કરે છે માલિકે અશ્તર કુફાના ગવર્નર હતા એક વખત કુફાની ગલીમાંથી પસાર થતા હોય છે સફેદ ખાંસું પહેર્યા હોય છે ગલીમાં એક સાઈડ ઉપર એક કાહવા વેચવાવાળો તેના મેલા કપ્સને ધોઈને સ્ટ્રીટ ઉપર પાણી ફેંકતો હતો અને ત્યારે માલિકે અષ્ટરનું ત્યાંથી પસાર થવું અને જે ગંદું પાણી હતું એ તેના કપડાં ઉપર ઉડ્યું બાજુમાં જે માણસો હતા તેઓ દોડ્યા કાવાવાળાને કહેવા માટે કે તું તો કુફાના ગવર્નર માલિકે અશ્તર ઉપર ડર્ટી વોટર ફેંક્યો આ માણસ એટલો ગભરાઈ ગયો અને પછવાડે દોડ્યો તેની માફી માંગવા માટે માલિકે અશ્તર મસ્જિદમાં દાખલ થઈ ગયા હતા અને નમાઝમાં મશગુલ હતા કાવાવાળો બારે વાટ જોઈને બેઠો હતો માલિક નમાઝ પૂરી કરી અને બહાર નીકળે છે તો કાવાવાળો પોતાના હાથ જોડીને માફી માંગે છે માલિક કહે છે મને ત્યારે ઘણો જ ગુસ્સો આવ્યો પણ જલ્દી હું મસ્જિદમાં દાખલ થઈ ગયો અને બે રકાત નમાઝ પઢી અને તારા હકમાં દુઆએ ખેર કર્યો આ એક જહાદે નફ્સ છે આપણા ઇમોશન્સને કંટ્રોલ કરવું લોકોને માફ કરવું તેઓની ભૂલોને ભૂલી જવું અને તેઓના હકમાં દુઆ કરવું આ બધા માટે સબર કરવું પડે છે રસૂલે ખુદાની હદીસ છે કે સબર અને ઈમાનનું સંબંધ એવું છે કે જાણે માથા વગરનું શરીર જો ઈમાન હોય અને સબર ન હોય તો તે ઈમાન કાંઈ ફાયદો નથી પહોંચાડતો કયામતના દિવસે ગુનેહગાર અલ્લાહ પાસે માંગણી કરશે અને કહેશે કે અમને એક વખત તમે ફરી દુનિયામાં મોકલો જો અમે ફરી ગુના કરીએ તો જ અમે હકીકતમાં ગુનેહગાર છીએ તો અલ્લાહ જવાબ આપશે કે અમે તમને એક પછી એક પૈગંબરો મોકલ્યા તમને અમે કેટલી નિશાનીઓનો જિકર કર્યો દરરોજની તમારી સામે એક નિશાની હતી કાશ જો તમારી આંખોને તમે ખુલ્લી રાખ્યા હોત અને કાનથી અમને સમજી શક્યા હોત. તમે તો મારા પૈગંબરોની મશ્કરી કરી, મોમિનો તમને રોકતા તો તમે તેઓની પણ મજાક કરતા. અમે અમારા બંદાઓને બક્ષિશ આપ્યા છે, તમને લાગતા હતા કે આ લોકો તો અભણ છે, કંઈ નથી સમજતા. તેઓમાં એક ક્વોલિટી હતી, પણ તે હતું સબર. તમે તેઓની મશ્કરી કરતા હતા, પણ તેઓ એના ઉપર પણ સબર કર્યા. દુનિયાની જ્યારે લજ્જતો એ લોકોની સામે આવતી તો તેના ઉપર પણ તેઓ સબર કરતા હતા. ક્યારેક એવી શેતાની ઇવિલ ટેમ્પટેશન્સ એ લોકોના માઇન્ડમાં આવતી તો તેઓ સબર કર્યા, અને દુનિયામાં હંમેશા સારા કામ કરતા રહ્યા, અને તે કામ કરવા માટે પણ ઘણી જ એ લોકોએ સબર અને ધીરજ રાખી. હવે અમે તેઓને જન્નત બક્ષ્યા છે. જન્નત એટલે શું? આપણે એને સમજી પણ નથી શકતા. એ જગા એવી છે કે આપણી ઇન્સાનની અકલ તેના બારામાં વિચાર પણ નથી કરી શકતી. હવે પછીની આયતોમાં અલ્લાહ જન્નતોની નેમતોનું ઝિકર કરે છે. આયા નંબર 12માં કહે છે, વજઝાહુમ બીમા સબરુ જન્નતન વહારીરા. અમે તેઓને સબર થકી જન્નતમાં દાખલ કરશું અને સિલ્કના કપડાં પહેરવા માટે આપશું. આ આયત ઉપર આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કર્યા કે સિલ્કની જે ક્વોલિટી અને કલર છે તે ઘણી જ સુંદર હોય છે. દુનિયામાં આપણે ગરમી કે ઠંડીથી બચવા માટે કપડાં પહેરીએ છીએ, પણ જન્નતમાં ફક્ત શણગાર જ છે, ઇટ ઇઝ ઓન્લી ડેકોરેશન્સ. અને સિલ્ક છે તે ઘણું જ મુલાયમ છે અને તેના કલર્સ પણ ઘણા જ ડીપ હોય છે. જેવી રીતે સિલ્કની સાડીઓ છે તે બીજી બધી સાડીઓ કરતાં ઘણી જ કિંમતી દેખાશે. કદાચ દુનિયાના લોકો કહેશે કે આજની મોડર્ન ટેકનોલોજી થકી અમે આવું સિલ્ક બનાવી શકીએ, પણ જન્નતમાં અલ્લાહ આનાથી ખૂબ શોભિતું રાખશે. અલ્લાહ તો તમારી મનપસંદ વસ્તુ તમને આપશે, પણ આ બધું મોત પછી આપશે. એક વખત એક માણસ મલિકુલ મોત સાથે નક્કી કરે છે કે જ્યારે તેનું મોત નજદીક હોય તો તે ફરિશ્તો તેને ખબર કરે. મોતનો ફરિશ્તો આ વાતને કબૂલ કરે છે. આ એક ફેરી ટેલ છે. આ માણસ તેના ધંધામાં ખૂબ મશગુલ હોય છે, તેના બચ્ચાઓ મોટા થઈ જાય છે, પરણી જાય છે, બધાના ઘરમાં બચ્ચાઓ હોય છે, ઘણા વર્ષો પસાર થઈ જાય છે. આ માણસ એક 8 માળનું મકાન લે છે અને ઉપરના માળમાં એક મોટી બાલ્કની હોય છે, અને તે એક આલન ખુરશી ઉપર બેઠું હોય છે અને ઠંડો પવન બાલ્કનીમાંથી આવતો હોય છે, અને તે પોતાના મનમાં વિચાર કરતો હોય છે કે હું કેટલો સુખી છું, મને કોઈ જાતની હવે તકલીફ નથી, મારા બચ્ચાઓ બધા સુખી છે તેઓના ઘરમાં, અને તેઓને પણ અલ્લાહએ ખૂબસૂરત બચ્ચાઓ આપ્યા છે. એ આ બધું મનમાં વિચાર કરતો હોય છે કે અલ્લાહએ બધું દીધું છે. ત્યાં તો જોઈ છે તો તેના ખંભા ઉપર કોઈએ હાથ રાખ્યો છે. માણસ અજબ થઈ જાય છે કે ઘરના દરવાજા બંધ છે, કોણ અંદર આવ્યું છે? પછવાડે જોઈ છે તો મલેકુલ મોત. આ માણસ આવેશમાં આવી જાય છે, કહે છે કે આપણો તો વાયદો હતો કે તમે મને જરૂર જણાવશો. તો મોતનો ફરિશ્તો જવાબ આપે છે કે તમારો ચહેરો તમે અરીસામાં જુઓ, તમારા ચહેરાની જે ચામડી છે એમાં કેટલી કરચલી પડી ગઈ છે, તમારા વાળ માથાના સાવ ખરી ગયા છે અને હવે સફેદ પણ થઈ ગયા છે, તમારા પગમાં જોર નીકળી ગયું છે. આ બધી નિશાનીઓ તમને ઇશારો કરતી હતી કે તમારો સમય આ દુનિયામાં મુખ્તસર છે, પણ હવે તો અલ્લાહનો હુકમ મને આવી ગયો છે અને તે શખ્સની રૂહ કબ્જ થઈ જાય છે. આયા નંબર 13માં અલ્લાહ ફરમાવે છે, મુત્તકીઈના ફીહા અલલ અરાઇક લા યરૌના ફીહા શમ્સં વલા ઝમહરીરા. અને તેઓ તો ઊંચી ખુરશીઓ ઉપર તકિયા લગાવીને બેઠા હશે, તેઓને સખત ન તેઓને ઠંડી પડશે કે ન ગરમી પડશે. હવે અલ્લાહ આ બીજી બે નેમતોની વાત કરે છે. તેઓ આલીને બેઠા હશે અને આરામ કરતા હશે, પોતાના પાર્ટનર્સની સાથે વાતો કરતા હશે, કોઈ જાતની વ્યાધિ નહીં હોય. જેવી રીતે રાજાઓ કેવી રીતે પોતાના થ્રોન્સ ઉપર બેઠા હોય છે, પોતાના સિંહાસન ઉપર, આ ઘણી જ ઇમ્પોર્ટન્ટ નેમત છે કે જન્નતમાં કોઈ જાતની વ્યાધિ નહીં હોય. દુનિયામાં ઇન્સાન રિલેક્સ નથી થઈ શકતો, અનેક વિચારો અનેક તકલીફોમાં ઘેરાયેલો જ હોય છે. જન્નતમાં તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધી જાતની સહૂલતો આપે છે, કોઈ ગમ નથી હોતું, બધાના મોઢા ઉપર હંમેશા મુસ્કુરાહટ જ હશે. આયા નંબર 14માં કહે છે, વઝાનિયતન અલૈહિમ ઝિલાલુહા કુતુનુહા તઝલીલા. અને જન્નતમાં જે ઝાડો હશે ને, તેઓનો છાંયો અને તે ડાળીઓ તેઓના ઉપર ઝૂકેલી હશે, અને ફ્રૂટ્સના ઝુમખા તેમની નજદીક રાખવામાં આવશે. આપણે ખબર છે કે છાયામાં જ્યારે ઝાડનો છાંયો હોય છે તો તે ઘણો જ ઠંડક આપે છે અને ગરમી અને ઠંડીથી બચાવે છે. બહુ જ ઘણું કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હશે. જન્નતના લોકો આંટા મારતા હશે તો ફ્રૂટ્સ પણ તેવાની પછવાડે જ હશે. એક અજબની વાત તો એ છે કે જન્નતમાં ફક્ત ફ્રૂટ્સનું જ મેન્શન કરવામાં આવ્યું છે, ન ગાય કે બકરાના ગોશ્તની વાત તો થતી જ નથી, કે ન કુકડાની ચિકનની પણ વાત નથી થતી. સુરતુલ વાકિયા વર્સ નંબર 27માં જોશું તો અલ્લાહ એ જ ફ્રૂટ્સની વાત કરે છે, ફી સિદ્રિન મહઝૂદ, અને બનાના ટ્રીસ જેના ફળો એકબીજા ઉપર ગોઠવેલા હશે. અને વર્સ 27માં કહે છે, વતલહિન મંજૂદ, બધી જાતના બેરીઝ હશે, સ્ટ્રોબેરીઝ હશે, રાસબેરીઝ હશે, ચેરીઝ હશે, ગૂસબેરીઝ હશે, બધી જાતના બેરીઝ હશે. અરેબિયામાં ઘણી વસ્તુની શોર્ટેજ હતી. બનાનાઝ આ કેળાઓ યમન અને હિજાઝમાં ઉગતા હતા, એરબને બહુ જ પસંદ હતા, એટલે અહીં અલ્લાહ બનાનાઝનું ઝિકર કરે છે. ફ્રૂટ્સ આપણે જોશું બધાને પસંદ હોય છે, જો ભૂખ પણ ન લાગી હોય અને આપણે ફ્રૂટ્સને જોઈએ તો જરૂર થોડુંક ખાઈ લઈએ છે. જન્ના એટલી બધી હાઈએસ્ટ ઇન ડિગ્રીમાં છે કે આપણે આ જન્નત તસવ્વુરમાં લાવી પણ નથી શકતા. સુરતુલ સજદા આયા નંબર 17માં અલ્લાહ ફરમાવે છે, ફલા તઅલમુ નફસુન મા ઉખફિય લહુમ મિન કુવ્વતિન આયુન જઝાઉમ બિમા કાનુ યઅમલુન. કોઈ ઇન્સાનને ખબર નથી કે અલ્લાહએ તેઓ માટે શું છુપાવી રાખ્યું છે, કે જેને જોઈને તેઓની આંખોમાં ઠંડક આવશે. આ લોકો દુનિયામાં જે સારા કામ કરી રહ્યા હતા તો તેનું આ રિવોર્ડ હશે. પછી વર્સ 15માં કહે છે, વયુતાફુ અલૈહિમ બિઆનિયતિન મિન ફિઝ્ઝતિન વ અકવાબિન કાનત કવારીરા. અને જન્નતીઓના ફરતે ચાંદીના પ્યાલાઓ અને કાચના ગ્લાસમાં શરબત અને જુદી જુદી જાતના જ્યુસ ફરતા હશે. એક વસ્તુનું ધ્યાન ખેંચું છું કે અલ્લાહ ફક્ત ફ્રૂટ્સની જ વાત નથી કરતો, પણ એ કેવા ગ્લાસીસમાં આ જ્યુસને સર્વ કરવામાં આવશે તેનું પણ ઝિકર કરે છે. આ ગ્લાસીસનું મેન્શન થાય છે તે બતાવી આપે છે કે આ ન્યામાં કેવી રીતે સર્વ કરવામાં આવશે તે પણ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. યુતાફુ આલેહિમ, આનો અર્થ થાય છે કે તેઓને ચાલુ જુદા જુદા ડ્રિંક્સ કન્ટિન્યુઅસલી સર્વ કરવામાં આવશે. અહીં ક્રિસ્ટલનું જિકર કરવામાં આવ્યું છે. ક્રિસ્ટલ આજે પણ દુનિયામાં ઘણું જ મોંઘું છે. ખાસ કરીને આપણે શેન્ડલિયર્સને બધા જોઈએ છે, મોટા મોટા શેન્ડલિયર્સ, એમાં ક્રિસ્ટલ હોય છે અને એ ઘણું જ મોંઘું છે અને તમે એને જરાક આંગળીથી મારો તો એમાં જાણે એક રણકો પડે છે. કાંચ અને ક્રિસ્ટલમાં ઘણો જ ફેર છે. એવું લાગે છે કે ત્યાંના એરબ્સ એ વખતના ઘણા જ શોખીન હતા અને અલ્લાહ જન્નતની નેમતોમાં તેઓના શોખ પ્રમાણે કુરાનમાં આયતો નાઝિલ કરે છે. ત્યાંના એરબ કલ્ચર્સમાં આ ક્રિસ્ટલના ગ્લાસીસ વાપરવામાં આવતા. પછી આયા નંબર 16માં કહે છે, કવારીરન મિન ફિઝતિન કદ્દરુહા તકદીરા, એ કાંચ જેવા ચાંદીના ગ્લાસો જન્નતીઓને જરૂરિયાત પ્રમાણે ગોઠવેલા હશે અને એ લોકોને આપવામાં આવશે. જન્નતની જે ચાંદી હશે, જે સિલ્વર હશે, તે કાંચ જેવું ક્લિયર હશે. આપણે આપણી દુનિયાવી જિંદગીમાં ક્યારે પણ જોયા પણ નથી. છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલઈસ્લામની તફસીરમાં છે કે આંખો આ ચાંદીના ગ્લાસની આર પાર જશે, જવાનો ખિદમત માટે તૈયાર હશે. આ ચાંદીના ક્રિસ્ટલના પણ જન્નતીઓના ખપ પૂરતું જ ગ્લાસમાં તેઓ ભરશે અને સર્વ કરશે. આ જન્નતી ડ્રિંક્સમાં ફક્ત ક્વોન્ટિટીની વાત નથી થતી, એટલી જ વેરાયટી હશે અને એની જે ક્વોલિટી હશે એ તો આપણે સમજી પણ નથી શકતા. આયર નંબર 17માં કહે છે, વયુસ્કૌના ફીહા કાઅસન કાના મિઝાજુહા ઝંઝબીલા, અને જન્નતવાસીઓને એવા પીણા પીવડાવવામાં આવશે કે જેમાં સૂંઠનું જિંજરનું સ્વાદ હશે. આઈનન ફીહા તુસમ્મા સલસબીલા, અને આ જિંજરના સ્વાદનું એક ઝરણું ત્યાં હશે, એક સ્ટ્રીમ હશે જેનું નામ સલસબીલ હશે. એટલું પ્યોર હશે કે એના કોઈ સાઈડ ઇફેક્ટ્સ કે કાંઈ નહીં થાય. ત્યારના એરબ્સને આ સૂંઠવાળું ડ્રિંક ઘણું જ પસંદ હતું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં આ ડ્રિંક્સનું મેન્શન કરે છે. દુનિયામાં તમને આ કદાચ ન મળે કારણ કે આ એક જન્નતી ડ્રિંક છે. સલસબીલ સલસલા ઉપરથી આવે છે કે જેનો અર્થ થાય છે એક રનિંગ વોટર, વહેતું પાણી, અને જે આરામથી પી શકાય છે અને ઇટ ઇઝ એન એનર્જાઇઝિંગ ડ્રિંક, કે એના પીવાથી તમને તમના શરીરમાં એક સ્ફૂર્તિ આવી જાય છે. આયા નંબર 19માં કહે છે, વયતૂફુ અલૈહિમ વિલદાનુન મુખલદૂન ઇઝા રઈતુમ હસિબતુમ લુઅલુઅન મનશૂરા. આ જન્નતમાં જવાનો તેઓની આજુબાજુ આંટા ફેરા કરતા હશે અને જ્યારે જન્નતીઓની નજર તેઓ તરફ જશે તો તેઓને લાગશે કે જાણે વિખરાયેલા મોતી કેવા હોય એવા આ જવાનો હશે, એટલા ખૂબસૂરત હશે. ફક્ત તેઓ તરફ નજર પણ કરશો ને તો દિલમાં ખુશી આવશે અને બધી વ્યાધિઓ ભૂલી જશો. આયા નંબર 20માં કહે છે, વઈધા રઈતા સમ્મા રઈતા નાઈમન વ મુલ્કન કબીરા, જ્યારે તમે નજર ઉઠાવીને જોશો તો અસંખ્ય નેમતોથી ભરપૂર આ મહાન સલ્તનતને તમે જોશો. અલ્લાહ બધાને આ જન્નત નસીબ કરે. આમીન યા રબ્બલ આલમીન. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને પૂરું કરીશ. એક ઈંડા વેચવાવાળો ઈંડા વેચતો હોય છે. એક પોશ રેસ્ટોરન્ટની બાજુમાં એ બેઠો હોય છે અને એના બાસ્કેટમાં ઈંડા ગોઠવેલા હોય છે. તો એક પોશ કાર ત્યાં ઊભી રહે છે અને ત્યાં એક ફેશનેબલ બાય ઉતરે છે. એને પૂછે છે કે આ કેટલાના ઈંડાઓ તું વેચે છે? તો કહે છે હું $1 10 ઈંડાઓ આપું છું. તો બાઈ એને કહે છે કે મને તું $1 15 આપ, નહીં તો હું ચાલી જઈશ. આ ઝઈફ માણસ બિચારો વિચાર કરે છે કે સવારથી એક ઈંડું નથી વેચાયું, એમ કહીને $15 ઈંડા આપી દે છે. બાઈ તો ખુશ થઈ જાય છે, મનમાં થાય છે કે હું ખરેખર જીતી ગઈ. એ બાઈ એની ફ્રેન્ડ્સની સાથે રેસ્ટોરન્ટમાં દાખલ થાય છે. એટલું બધું ખાવાનું મંગાવે છે, થોડુંક ખાઈને બાકીનું બધું ટેબલ ઉપર મૂકીને ઊભા થાય છે, બિલની માંગણી કરે છે. તો $140 બિલ આવે છે. એ બાઈ એની પર્સમાંથી $150 કાઢે છે અને $10 વેઇટરને ટીપ આપી દે છે. આ બનાવ રેસ્ટોરન્ટના ઓનરને તો સાવ નોર્મલ લાગ્યો હશે, પણ તે ગરીબ અને ઝઈફ ઈંડા વેચનારને ઘણું જ ભારે લાગ્યું. સવાલ તો એ ઊભો થાય છે કે શા માટે જ્યારે આપણે હાજતમંદ પાસેથી લઈએ છીએ તો મનમાં ધારીએ છીએ કે આપણી પાસે પાવર છે, શા માટે આપણે એ લોકો ઉપર દયા અને આપણે એ લોકો ઉપર દયા બતાવીએ છીએ જેવી રીતે રેસ્ટોરન્ટના ઓનર્સ ઉપરને, કે જેને આપણી દયાની જરૂર નથી? આ બાઈ જે આ સ્ટોરી લખે છે કહે છે કે મારો બાપ હંમેશા હું એને વોચ કરતી, તો તે સિમ્પલ વસ્તુઓ ગરીબો પાસેથી વેચાતી લેતા અને પણ બહુ જ મોંઘા ભાવે લેતા. એને તો મારા બાપને એ વસ્તુની જરૂર જ ન હતી. ઘણી વખતે તો એ મોંઘા ભાવે લે અને એના ઉપર એક્સ્ટ્રા આપી દેતા. હું નાની હતી, મને વિચાર થયો તો હું મારા બાપને પૂછું છું કે તમે આ કેમ આવી રીતે કરો છો? તો મને કહે છે કે બેટા, ઇટ ઇઝ અ ચેરિટી રેપ્ડ વિથ ડિગ્નિટી. આ એક સખાવત છે, પણ એવી સખાવત છે કે જે માનથી ભરેલી સખાવત છે. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણને તૌફીક આપે કે આપણે આ દુનિયામાં સારા કામ કરીને જઈએ. અલ્લાહ આપણને એવી સબરની તૌફીક આપે કે આપણે આપણા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકીએ, લોકોના ઇમોશન્સને સમજી શકીએ, આપણા ગુનાહોને અલ્લાહ માફ કરે, આપણા માવિત્રોના ગુનાહોને પણ અલ્લાહ માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને આપણને એના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.